ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं। मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलि भद्राद्या जैन धर्मोस्तु मंगलं। अज्ञान तीमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कोक्षिरत्नं शब्दजितरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं।
कृष्ण स्वाध्याय में श्रीमद् राजचंद्र वचनामृत आंख 954 अपनो स्वाध्याय चालू छे। આપણે પરમ કૃપાળુ દેવે રાજકોટ મુકામે રામનવમીના દિવસે જે અંતિમ પદની રચના આપણને આપી છે, જે અંતિમ સંદેશ સ્વરૂપી છે, પરમ સમાધિનો પરમ સંદેશ, એ પરમ સંદેશ માટે એમણે જે આખા જીવનનો જે સાર જેને કહીએ, જન્મ જન્મની સાધનાનું દોહન જેને કહીએ, સાધકને પરમાર્થ માર્ગની સાધનાનો લક્ષ્ય અને માર્ગ એની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ રચનાની અંદર પરમ કૃપાળુ દેવે સર્વપ્રથમ કહ્યું કે યોગીઓ પણ જે ઈચ્છે છે એ આત્મપદ છે, પણ એ આત્મપદ અગમ્ય છે અને જીનપદથી એ પદ દર્શાવવામાં આવ્યું છે। શુદ્ધ પદ, મૂળ પદ, પૂર્ણ પદ એ જીનપદ જ છે। જીનપદ એ સંપૂર્ણ આત્મપદનું જીવતું જાગતું સાકાર મૂર્તિમંત સ્વરૂપ છે। પણ એ જીનપદ અને આ નિજપદ આ બેની અંદર કોઈ ફેર નથી, કોઈ ભેદ નથી। ભેદ છે એ આવરણનો ભેદ છે। કર્મનું આવરણ સંસારી જીવોને છે અને એમને કર્મથી રહિતપણું હોવાને કારણે એ મૂળ ચૈતન્ય પદ ત્યાં પૂર્ણરૂપે આવિર્ભાવ થયેલું છે, આપણું આવૃત થયેલું છે। આ બે ભેદની અંદર આખા શાસ્ત્રો લખીને જીનપદનું સ્વરૂપ ધર્મગ્રંથોની અંદર ઠેક ઠેકાણે ઠામ ઠામ કહ્યું છે કે આવું અરૂપી અમૂર્ત નિરંજન નિરાકાર એવા આત્મા સ્વભાવના લક્ષણો શું છે, એના ગુણ શું છે, એ સ્વરૂપની લાક્ષણિકતા વિલક્ષણતા જો સમજમાં આવે તો જીવ એ પદની આરાધના કરી શકે। જેને આપણે સમજતા જ નથી એની આરાધના શું કરીએ? ઘણી વાર આપણે આરાધના જ કરીએ, પણ શેની આરાધના કરીએ છીએ? કઈ વાત મગજમાં છે? કોઈ ચિત્ર છે? કોઈ સ્વપ્ન છે? કોઈ સાકાર, કોઈ 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 પણ વસ્તુનો લક્ષ્ય છે? પદાર્થના નિર્ણય વિના, પદાર્થના નિર્ણય વિના પદાર્થની ભક્તિ કરીએ, સ્વરૂપના નિશ્ચય વિના આપણે ભક્તિની અંદર આગળ વધીએ, પણ પછી પ્રાપ્ત શું થાય? આ લક્ષ્ય થવા માટે બધા શાસ્ત્રો છે, પણ મુશ્કેલી એ છે કે શાસ્ત્રો એ એવી દાર્શનિક ભાષામાં છે કે જગતના જીવોને એ શાસ્ત્રમાં રહેલા આત્માના ગુણોની અગમ નિગમના ભેદ પણ સમજાતા નથી. એનું અવલંબન સદગુરુ છે. એ સદગુરુના અવલંબનથી, એ જીન દર્શનનો આખો અનુયોગ જે શાસ્ત્રની અંદર, દ્રવ્યાનો યોગ, ગણિતાનો યોગ, ચરણ કરણાનો યોગ અને પ્રથમાનો યોગ, જે આખો જીન દર્શન જેનાથી આખું ભર્યું પડ્યું છે, તે જીન દર્શન સદગુરુ વડે પ્રાપ્તિ થાય છે. પણ એ પ્રાપ્તિ થવા માટે જેને પ્રાપ્ત કરવું છે એની કોઈ ભૂમિકા? તો કે જીન ભક્તિની ઉપાસના, મુનિજન સંગતિની અતિ ઉલ્લાસપૂર્વકની એની રતિ, એના યોગમાં સંયમ, એને જગતના જીવો પ્રત્યે ગુણ એ જીવે છે, હવે દોષ દ્રષ્ટિ એની હટી ગઈ છે, અને એના યોગો મન વચન કાયના યોગોની અંતર્મુખતા વધી ગઈ છે. આવા જીવને સદગુરુ વડે જીન દર્શનનો આખો અનુયોગ પ્રાપ્ત થાય છે. કેવી રીતે થાય છે? તો કે જે એક બિંદુમાં, જેમ સમગ્ર સમુદ્રનો જે કંઈ ગુણ છે એ એક બિંદુમાં આવી જાય છે. સમુદ્રના સમગ્ર પાણીની અગાધ જળ રાશિ છે, પણ એ જળ રાશિની જે ગુણવત્તા છે એ જાણવા માટે એ સમુદ્રનું એક બિંદુ પર્યાપ્ત છે. એમ જ્ઞાની પુરુષની એક વાણી, 14 પૂર્વરૂપ જે કંઈ આ શાસ્ત્ર છે, અગાધ જ્ઞાન છે, એ સત્પુરુષના એક વાક્યમાં, સત્પુરુષના એક વચનમાં અનંત આગમો સમાવિષ્ટ થયા છે. પણ આવો બોધ એક વાક્યમાંથી સમગ્ર 14 પૂર્વની લબ્ધિ પ્રાપ્ત થાય, એક વચન સાંભળીને, જ્ઞાનીનું એક વચન મળીને 14 પૂર્વનો સાર આ જીવને પ્રાપ્ત થાય, તો એ જીવની કંઈ દશા તો હોવી જોઈએ કે નહીં? બસ કહેનારો મહાન હોવો જોઈએ, પણ સાંભળનારો પણ સન્મુખ હોવો જોઈએ. સાંભળનારની પણ કોઈ અવસ્થા છે. જ્ઞાનીએ ત્યાં કહ્યું છે પરમ કૃપાળુ દેવે, કે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. જો એના જે ઇન્દ્રિયોના અને મન, એ જો વિષય કસાયથી રંજિત હશે, ગ્રસ્ત હશે, તો એવા જીવને આ બોધનું પરિણામ વિષમ થશે. ભલે 14 પૂર્વની લબ્ધિ છે, પણ એની પાસે એ પાત્રતા નથી જીલવાની. તેને યોગ અયોગ, એને તો આ બધું મળ્યું ન મળ્યા બરોબર થાય છે, વાંચ્યું ન વાંચ્યા બરાબર, સાંભળ્યું ન સાંભળ્યા બરાબર. આવો જન્મનો યોગ જે મનુષ્યનો પ્રાપ્ત થયો છે, એ પણ જન્મ્યા કે ન જન્મ્યા, વોટ ડિફરન્સ ઇટ મેક્સ? કદાચ આપણે આ દુનિયામાં જન્મ લીધો, બહુ આપણે કર્યું, પણ તું જન્મ ન હોત તો દુનિયા ક્યાં ભૂખે મરતી હતી? તારા વિના કોઈ લુખું ખાતું નથી, કોઈ મહત્વ નથી. જીવનનો મળેલો જીવનનો યોગ, જીવનને પ્રાપ્ત થયેલો વિતરાગ ધર્મનો યોગ, જીવનને પ્રાપ્ત થયેલ સદગુરુ જ્ઞાનીનો યોગ, એ સફળ થવો જોઈએ. એ સફળ ત્યારે જ થાય કે જો એનું સમ પરિણામ થાય તો. વિષમ પરિણામ થાય એટલે યોગની અયોગ્યતા થઈ જાય છે. કૃપાળુ દેવે આવી પ્રકારની અનેક રીતે કહ્યું છે મુમુક્ષુ માટે, કે સમ પરિણામો, પરિણામો ઉપર દ્રષ્ટિ રાખો, છેવટના પારિણામિક ભાવ વાળો થા. આખરે આનું પરિણામ શું થશે? કોઈ પણ ક્રિયા, કોઈ પણ વિધિ, કોઈ પણ પ્રકારની સાધના, એનું ગમે તે સ્વરૂપ હોય, સ્વરૂપની ચિંતા, ફ્રેમવર્કની ચિંતા નહીં કરશો. કોઈ માળા પણ ફેરવે, કોઈ જાપ પણ કરે, કોઈ ભક્તિ પણ ગાય, કોઈ તીર્થયાત્રા કરે, કોઈ જીન સેવા કરે, કોઈ ગુરુ ભક્તિ કરે, કોઈ ભક્તિ ગાય, કોઈ વયાવચ કરે, આ બધા અનેકાંત માર્ગ છે. આની અંદર ક્યાંય આપણે પસંદગીમાં પડવું નહીં ટીકા ટિપ્પણ માટે કે આ આમ કરે છે અને આ આમ કરે છે. જે કરે એનાથી એ સ્વરૂપની પ્રાપ્તિ કરે જો એ લક્ષ્ય સહિત કરે, અને આપણે જે કરીએ એ મતાગ્રથી કરીએ તો માત્ર વ્યાયામ કરીએ છીએ, બાકી કંઈ પ્રાપ્ત નહીં થાય. એ યોગ આપણા માટે અયોગ છે, કારણ કે પરિણામની વિષમતા છે. પરિણામ ઉપર દ્રષ્ટિ આપો. જ્યારે જ્યારે કંઈ ધર્મની ક્રિયા કરવી છે ત્યારે આપણી દ્રષ્ટિ પરિણામ ઉપર હોવું જોઈએ. અને કયું પરિણામ સાધવું છે તો જો લક્ષ્યની સ્પષ્ટતા હશે તો પરિણામની સમજ આવશે, નહીં તો પરિણામની સમજ નહીં આવે કે મારે કયું પરિણામ પ્રાપ્ત કરવું છે. આત્મ સ્વરૂપનું લક્ષ્ય છે મારું આત્મ સ્વરૂપને ઓળખવું, અને આત્મ સ્વરૂપની ઓળખ્યા પછી તે જ સ્વરૂપમાં એની પ્રાપ્તિ કરવી, આ મારો લક્ષ્ય છે. હવે આવો પરિણામ મને 2%, 5%, 15%, 25% મળે છે, જેનાથી મળે, જે સાધનથી મળે, જે ક્રિયાથી મળે, જે વિધિથી મળે, જે ઉપક્રમથી મળે, સાધનાના જે સ્વરૂપથી મળે, એ મારા માટે કલ્યાણનું કારણ છે, મારા આત્માના હિતનું કારણ છે. જો મને નહીં મળે તો એ ગમે તેવું ઊંચું હોય તો મારે શું, મને શું લાભ થશે? આમ આત્મહિતનું લક્ષ્ય મુમુક્ષુને બંધાય. આવા આત્મહિતના લક્ષ્યવાળો મુમુક્ષુ જેને આત્મના સ્વભાવને, અગમ્ય સ્વભાવને ઓળખવો છે અને સાથોસાથ તેની પ્રાપ્તિ કરવી છે, આ પદની અંદર એમણે મુમુક્ષુની આ ભૂમિકા, સદ્ગુરુના અવલંબન જેને લેવું છે એ શિષ્યની ભૂમિકા, પછી પરમ કૃપાળુ દેવ કહે છે જગતની અંદર આવા મુમુક્ષુઓના, આવા સાધકોના, આવા જિજ્ઞાસુઓનું ત્રણ ભૂમિકા ભેદે એના ત્રણ વિભાગ કર્યા છે. ત્રણ પ્રકારની બ્રોડ કેટેગરી મુમુક્ષુઓની, સાધકોની, જિજ્ઞાસુઓની આ જગતની અંદર. બે ભૂમિકા વિશે આજે આપણે વિચારણા કરીશું, અને એ ભૂમિકામાં પ્રથમ ભૂમિકા, મધ્યમ ભૂમિકા અને ઉત્તમ ભૂમિકા, ત્રણ ભૂમિકા છે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેની. આપણે વિચારવું કે આપણે પ્રથમ ભૂમિકામાં છીએ, મધ્યમ ભૂમિકામાં આવ્યા છીએ, ઉત્તમ ભૂમિકાની તૈયારી આપણે કરી છે. એટલું સરસ એનું એનાલિસિસ પૃથક્કરણ કૃપાળુ દેવે આપ્યું છે, એનું બેરોમીટર આપ્યું છે, એની દશા માપક દશા જેમ યશો વિજયજી મહારાજે 8 દ્રષ્ટિમાં આપી કે આત્માની દશાનું આ તો બેરોમીટર છે, એમ પરમ કૃપાળુ દેવે આ અંતિમ સંદેશની અંદર મુમુક્ષુની ત્રણ ભૂમિકા આપી, સાધકની ત્રણ ભૂમિકા આપી, કે આ ત્રણ ભૂમિકાવાળો સાધક પોતે જોઈ લે કે કયા પગથે ઊભો છે, કયા પગથે ઊભો છે. આ સમવસણના ત્રણ ગઢ છે, તો પેલા ગઢમાં છો, બીજા ગઢમાં છો, ત્રીજામાં છો, પછી અશોક વૃક્ષ નીચે વયો જાય છો, ક્યાં ઊભો છો ક્યાં, એ વાત આજે આપણે કરીશું.
મંદ વિષયની સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દિગુ પ્રથમ ભૂમિકા ધાર રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ જગત ઈષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ.
સાધકની પહેલી ભૂમિકા, પ્રાથમિક ભૂમિકા, જસ્ટ બિગિનિંગ, પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ કોલેજ એજ્યુકેશન, હાયર એજ્યુકેશન, યુનિવર્સલ. Whether we are at the primary stage, whether we are in secondary stage, or we are in universal stage. Vyavahar shikshan ni andar pan, primary education, secondary education, ane pachinu higher education cha. Em sadhak ni a bhumika cha. પ્રાઇમરી એજ્યુકેશનની કેટલાક એનું કેરિક્યુલમ છે અને એના ગ્રેડ છે કે ભાઈ આટલું થાય આપણે ભણે એટલે પ્રાથમિક એનું ભણતર પૂરું થયું, લખતા વાંચતા આવડે. હાયર એજ્યુકેશન છે કંઈક ભૂગોળ, ઇતિહાસ, ગણિત, ભૂમિતિ, વિજ્ઞાન આવા કંઈક વિષયોથી જાણતો થાય અને અમુક કક્ષા પસાર કરે તો આ સેકન્ડરી એજ્યુકેશન છે, અને પછી હાયર એજ્યુકેશન કે આખું જગતના બધા નિયમો, અર્થશાસ્ત્ર છે, કોમર્સ છે, આ પ્રકારના જગતના જુદા જુદા વિષયો છે, કેમેસ્ટ્રી છે, મેડિકલ છે, એન્જિનિયરિંગ છે, આ બધું જાણે, જે કંઈ વ્યવહાર જગતની અંદર જે છે એની જુદી જુદી બ્રાન્ચ, ફેકલ્ટી, ટ્રેડિશન્સ, આ જાણે હાયર એજ્યુકેશન છે. એમ સાધક જીવનની અંદર દરેકમાં કંઈ ને કંઈ એલિજિબિલિટી જોઈએ. કોઈ છોકરાને સીધે સીધો કહીએ કે મારા છોકરાને સેકન્ડરીમાં દાખલ કરો તો કોઈ કરી દે ખરો? વેર ઇઝ હિઝ પ્રાઇમરી એજ્યુકેશનની એલિજિબિલિટી જોઈએ. એલિજિબિલિટી સર્ટિફિકેટ લાવ્યા વિના તમને સ્કૂલમાં પ્રવેશ નથી, એલિજિબિલિટી સર્ટિફિકેટ્સ વિના કોલેજમાં પ્રવેશ નથી, અને ધર્મના માર્ગમાં, મોક્ષના માર્ગમાં કોઈ એલિજિબિલિટી નહીં. સીધું એમનેમ સિદ્ધ પદમાં દાખલ થઈ જવું છે, મોક્ષમાં પીળો પરવાનો છે, તારી પાસે આવેલો જાસ. ઉભો રે જ્ઞાની કે છે, એક એક ભૂમિકા, એક એક તબક્કો આત્મવિકાસનો જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી જીવનના ઉત્કર્ષની યાત્રા હજુ પૂરી થઈ નથી. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. છ ગુણ કીધા. પહેલી ભૂમિકામાં માટેના છ આવશ્યક, અનિવાર્ય, અપરિહાર્ય આ ગુણ જીવનમાં ઉત્પન્ન થયે જ પહેલી ભૂમિકામાં, સાધનાની પહેલી ભૂમિકામાં આ જીવ છે. મંદ વિષય, ઇન્દ્રિયો તો પ્રાપ્ત થઈ છે એની મંદતાની વાત નથી કરી, વસ્તુને સમજવા પ્રયત્ન કરજો. ઇન્દ્રિયો મંદ થવાથી વિષય મંદ થતા નથી, શરીર શિથિલ થાય, ઇન્દ્રિયો નબળી પડે એટલે વિષયો નબળા થાય, વાંદરો બુઢો થાય તો ગુલાટ ભૂલે ન ભૂલે. એમ જિંદગીના અંત સુધી જગતગુરુ શંકરાચાર્ય જે જેમ કહ્યું કે આંખે પડ્યા આવ્યા, માથે વાળ ઉતરી ગયા, શરીરમાં કરચલી થઈ ગઈ, આ બધું થયું. પરમ કૃપાળુ દેવે પણ કહ્યું કે આવી મનોકામનામાં કે આવો ડોસો થઈ ગયો તો પણ એની તૃષ્ણા મરાય નહીં. એ ખાટલામાં પડ્યો પડ્યો એની તૃષ્ણા એટલી જ જબરજસ્ત છે જેટલી એક નવજુવાનની છે. એટલે કોઈ એમ સમજે કે ઇન્દ્રિયો મંદ થાય એટલે આપણે વિષયની મંદતા થઈ ગઈ, આવા ભ્રમમાં રહેવું નહીં. અહીંયા તો વિષયની મંદતા કીધી છે, ઇન્દ્રિયની મંદતા કીધી નથી. જો ઇન્દ્રિયની મંદતા કીધી હોય તો આમાં બેઠેલા મોટાભાગના લોકોએ પહેલી ભૂમિકા પસાર કરી લીધી છે. કાં તો કે હવે ખવાતું નથી, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, પગથી ચલાતું નથી, બસ સારું, ઇન્દ્રિયોની મંદતા થઈ ગઈ, વાહ પ્રભુ, પહેલી ભૂમિકા અમે તો સિદ્ધ કરી લીધી. નહીં નહીં નહીં, જ્ઞાનીની વાતને પકડવાની છે. વિષયની મંદતા થવી જોઈએ. આંખ સતેજ હોય, કાન સતેજ હોય, નાક સતેજ હોય, જીભ સતેજ હોય, શરીર પણ સુષ્ઠવ અને સુંદર હોય, છતાં પણ પાંચે ઇન્દ્રિયોના જે 23 વિષયો છે એની મંદતા થવી જોઈએ. વિષયો તરફ જતી વૃત્તિ શાંત થવી જોઈએ, ઉપશમ થવી જોઈએ, વિષયથી આ જીવ પાછો ફરવો જોઈએ. મંદ વિષય બહુ આવશ્યક ભૂમિકા છે, આ ઘણી અગત્યની ભૂમિકા છે. આ જીવ સંસાર સાથે કેવી રીતે જોડાયેલો છે? પાંચ ઇન્દ્રિયના વિષયોથી જ આ જીવ જગત સાથે જોડાયેલો છે. જેટલા પ્રમાણમાં એ કનેક્શન ખેંચતો જાય છે તેટલા પ્રમાણમાં એનો જગત સાથેનો અનુબંધ તૂટતો જાય છે. વિષયથી જોડાયેલા છીએ, વિષયની આસક્તિ હોવાને કારણે આપણે વિષયથી જોડાયેલા છીએ. વિષયોમાં આસક્તિ છે આપણને, રૂપમાં, રસમાં, સ્વરમાં, સ્વાદમાં, સ્પર્શમાં આસક્તિ છે, એટલે એનો ભોગ જોઈએ છીએ, ઉપભોગ જોઈએ છીએ. એક વસ્તુ મળ્યા પછી વારંવાર જોઈએ છીએ. આ આસક્તિ અંત વિનાની આસક્તિ છે, આ તૃષ્ણા અંત વિનાની છે, આ અનંત તૃષ્ણા અને રોજેરોજ વધતી છે. સાધનો વધ્યા એમ તૃષ્ણા ઘટતી નથી, સાધનો વધ્યા પણ તૃષ્ણા ઘટતી નથી. ભોગ ઉપભોગની આપણી જે રિસોર્સિસ છે ખૂબ વધ્યા. કોકને એમ થાય કે આટલું બધું મળ્યું હવે તો એ શાંત થયો હશે, એ શાંત નથી થયો. જ્ઞાનીઓ કહે છે અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ જેમ શાંત થતો નથી એમ ઇન્દ્રિયના વિષયના ભોગ ઉપભોગને બધા સાધનોને નિમિત્તો વધવાથી એ વિષય શાંત થતા નથી પણ વધે છે. કોઈ ગણિત દુનિયાનું હોય તો કોમ્પ્યુટર ઉપર લગાવીને કહો કે કેટલા ડબ્બા અગ્નિમાં ઘીના નાખવાથી આ અગ્નિ શાંત થશે, કેટલું ઘી નાખીએ કે જેથી અગ્નિ શાંત થાય. ફાયર લાગી હોય તો પાણીના બંબા, ફાયર બ્રિગેડ, જળ એ અગ્નિને શાંત કરી શકે, ઘી અગ્નિને શાંત કરી શકે? અને એ ફાયર બ્રિગેડમાં પાણીના બંબાની બદલે પેટ્રોલના બંબા મોકલા હોય તો, ટેન્કર પેટ્રોલના કેટલા ટેન્કર મોકલીએ તો કેલિફોર્નિયાની અંદર લાગેલો અગ્નિ શાંત થાય? ભાઈ, જ્ઞાનીઓ કહે છે કે એ તો જેમ અગ્નિમાં ઘી નાખીએ એમ આ ઇન્દ્રિયોના વિષયને જેટલા પુષ્ટ કરવામાં આવશે, જેટલી સમૃદ્ધ કરવામાં આવશે, તેટલા પ્રમાણમાં એની વાસનાઓ વધતી જવાની છે, ઘટશે નહીં. આ ગણિત આપણને સમજાતું નથી એટલે આપણે વધતા ભોગ વૈભવના સાધનોની પ્રાપ્તિમાં પુરુષાર્થને જોડીને બેઠા છીએ અને પરમાર્થની વાતો કરવી છે. વિષયોની જેની મંદતા થતી નથી એ પેલી ભૂમિકામાં આવી શકતો નથી. અને આ પાંચ ઇન્દ્રિયના વિષયો તો એને કંઈ હવે સમજાવવાની જરૂર નથી. આંખનો વિષય, કાનનો વિષય, નાકનો વિષય, જીભનો વિષય અને શરીર સ્પર્શનો વિષય, આની શું આપણે ચર્ચા કરવી? આ ઇન્દ્રિયોના વિષયો છે. અને જગતની અંદર પદાર્થનું સ્વરૂપ એ 23 પ્રકારનું છે. પાંચ પ્રકારના વર્ણ આપ્યા છે, 3 પ્રકારના શબ્દ આપ્યા છે, 2 પ્રકારની વાસ આપી છે, 5 પ્રકારના સ્વાદ આપ્યા છે અને 8 પ્રકારનો સ્પર્શ આપ્યો છે. 23 પ્રકાર ઇન્દ્રિયોના વિષયોના છે. આ જગતના બધા પૂદગલ પરમાણુઓ છે એનું જે સ્વરૂપ છે રસ, ગંધ, રૂપ અને સ્પર્શ, એ બધાનું જ્ઞાનીએ એનું કેટેગરી કરી પૃથ્થકરણ કહ્યું કે આ 23 પ્રકાર છે આ વિષયોના. આ તને 23 પ્રકાર ગમે છે, આ તો એવું છે કે લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકી બધા બીજા બધા મેળવણીથી થાય. પછી તો બધું કોમ્બિનેશન, એ તો પરમિટેશન કોમ્બિનેશન છે. મૂળ વાત એ છે કે આ પાંચ ઇન્દ્રિયો એના 23 વિષયો અને એ 23ના અનંત પ્રકારના આપણે આ જોડા જોડથી કોમ્પ્યુટરથી કર્યા કરીએ છીએ. જીવ આની અંદર એ ભૂલ ભૂલાવણીની અંદર, એ ગુચવણીની અંદર જકડાતો જાય છે.
આયુષ્ય વધ ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે. ઔષધ વિશે કરું યત્ન હું તો ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું.
રત્નચંદ્ર સુરીસરજી મહારાજ પાલિતાણામાં જાય છે, ગિરિરાજ શત્રુંજયની તળેટીની અંદર જઈ અને ઉપર ચડતા પેલા પુકાર કરે છે કે હું સાધુ ધર્મ આટલા વર્ષ સુધી આ પૂરો કરીને હવે જીવનના આસ્થા ચડે આદિનાથ તારી પાસે આવ્યો છું, પણ જ્યારે અંતર અવલોકન કરું છું, સ્વ આલોચના કરું છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે જીવનના એક પણ વિષય વૈરાગ વિષયથી મને વૈરાગ્ય થયો નથી. કપડાં બદલ્યા છે, ભાવ બદલાયા નથી, સંસારનું રૂપ બદલાયું, અંદરનો જો વિષય કસાય એમને એમ રહ્યા તો બાહ્ય પ્રવૃત્તિનું પરિવર્તન એ આપણા કલ્યાણનું કારણ કોઈ દિવસ બની શકશે નહીં. પરમાર્થની ભ્રાંતિમાંથી તો જેમ બને તેમ જલ્દીથી નીકળી જાજો, નહીં તો ભવાંતરે પણ આવો યોગ નહીં મળે શ્રીમદ રાજચંદ્રજી જેવો. આ તો રાજચંદ્રને પાયમાં પછી પરમાર્થની ભ્રાંતિમાં આપણે ફસાઈએ તો એના જેવી તો કમનસીબી કોઈ નહીં બને આપણા જીવનની. એણે ગાયું આ રત્નાકર 25ની 25 ગાથાઓ સંસ્કૃતમાં છે, એનું ભાષાંતર છે. અદ્ભુત આલોચના એ આચાર્યએ આદિનાથના ચરણોમાં ગાય છે કે પ્રભુ મારી તો આ દશા છે, આયુષ્ય ઘટતું જાય અને પાપ બુદ્ધિ નવ ઘટે. હજી સંસારમાંથી સંગ્રહ પરિગ્રહ પાપ બુદ્ધિ કરીને મેળવવા છે, પાપ કર્મ કરીને મેળવવા છે, અધમ કૃત્યો કરવા છે. એણે કહ્યું આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ માટે. ધીસ ધ રિયલ રિયાલિટી ઓફ ધ લાઈફ. જીવનની આશા ઘટતી જાય છે, વિષયાભિલાષામાં કંઈ ઓછું થતું નથી. ઔષધ વિશે કરું યત્ન, આવી સ્થિતિમાં પણ હું હજી મેડિકલ ડોક્ટરોના પગલા ઘસું છું, એના બારણા ચડું છું અને એના રિપોર્ટમાંથી નવરો નથી પડતો. રોજ રોજ માઇપાજ કરું છું મારી જાતનું, કોલેસ્ટ્રોલ કેટલું આવ્યું ને, પ્રેશર કેટલું આવ્યું ને, ડાયાબિટીસ કેટલું આવ્યું ને, હાર્ટ ફ્લંક કેટલું આવ્યું ને, સ્ટ્રેસ કેટલું આવ્યું ને, ફરાણું કેટલું, આ શરીરમાં બીજું શું થાય એ તો સમજાવતું. શરીરનું જેમ ઉંમર વધે એમ આ બધા અંદરના જે છે પરિબળ આ પૂતગઢના, એનું ફંક્શનિંગ નબળું થાય કે સબળું થાય, 60 વર્ષ પછી શું થાય, તો એમાં શું પૂછવા આવેલો છું? આને તેને અને ફલાણા ઢીકણાને રોજ આમ જોયા કરે છે ને, આમ જોયા કરે છે ને, રોજ ફોટો લઈએ ને આનું આમ લીધું છે ને પછી આ લીધું છે ને. ભાઈ આ શરીરનું જ્યારે અધર એન્ડ ઓફ ધ લાઈફ, વી આર ઓન ધ અધર સાઈડ ઓફ અવર લાઈફ, અસ્તાચળ તરફ જતા સૂર્યની તું શું તેજને જોશ કે તેજ વધ્યું કે ઘટ્યું, એ ઘટવાનું છે કે વધવાનું છે? આ મધ્યાન તરફ જાય છે સૂર્ય, હવે 55 પછી 60 પછી જીવન ક્યાં જાય છે આપણું? તો હવે આ દેહના પૂતગઢ પરમાણુઓ ક્ષીણપણાને ભજે છે, ક્ષયપણાને ભજે છે, અને પૂતગઢનો જે ધર્મ છે કે ભેળા થવું અને વિખરાવું, એ ભેળા થયા 45 વર્ષ સુધી. એણે બિચારાએ કેટલું કામ કર્યું, ભેળા થયા, રૂપાળા થયા, ઘટ થયા, તાકાતવાન થયા, સતેજ થયા, ઇન્દ્રિયોને મજબૂત કરી, શરીરને મજબૂત કર્યું, તાકાત આપી, એ બધા પૂતગઢ પરમાણુ છે, એમાં તું તો ક્યાંય નથી. એ 45 પછી એ થાયકા, એને એમ થયું કે હવે બધું બહુ થઈ ગયું, તો પછી આપણે આને વિટામિન દેવા માંડ્યા. ભાઈ તું જે દેવું એ દે, જે દેવું એ દે. જગતમાં હજી એવા કોઈ વિટામિન શોધાયા નથી કે શરીરનો ધર્મ એકવાર ક્ષીણપણાને ભજતો થયો, એના પૂતગર પરમાણુ ખસ્તા થયા એટલે કોઈ એને રીફિટિંગ કરી શકે, તો પછી નવું બોડી લાવીને પોતાનો આત્માને એમાં બેસાડી દે. ભાઈ થોડીક તો વાસ્તવિકતા સમજીને ચાલીએ કે શરીરના દેહના પૂતગલ પરમાણુઓ હવે છૂટા થવાના, પૂતગલ પરમાણુ ભેળા થવું અને વિખરાવું, આ વિખરાવાના સ્ટેજમાં થયેલા મારા પૂતગલ પરમાણુઓને હવે કોઈ નહીં રોકી શકે, એ વિખરાશે. એ પરમાણુ એના સડવું ગલવું આ પૂતગલ પરમાણુનો ધર્મ છે. પૂતગલના ધર્મને રોકનાર તું કોણ? આપણે એમ કહીએ છીએ આ બધું મેડિકલ સાયન્સ છે, પણ પરમાર્થ સાથે કોકવાર આ પણ એક વિજ્ઞાન છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ એન પરફેક્ટ સાયન્સ. એક મટીરિયલ સાયન્સ છે, અહીંયા માત્ર મટીરિયલ નહીં, આ વિતરાગનું વિજ્ઞાન પરદ્રવ્યને પણ જાણે છે, સ્વદ્રવ્યને પણ જાણે છે. આપણા મગજમાં એમ હોય કે વિતરાગ માત્ર આત્માને જ જાણે છે, તો સર્વજ્ઞતાનો અર્થ આત્માને જાણવું એમ નહીં, પણ જગતનું સંપૂર્ણ સ્વરૂપને જાણવું આ સર્વજ્ઞતા છે. તો એ પૂતગલ દ્રવ્યને બરોબર જાણે છે. જ્ઞાનીઓના બધા જ માર્ગની અંદર પરમ કૃપાળુ દેવે તો પત્રમાં લખ્યું છે કે પરદ્રવ્યને જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે તેમ કહી શકાય નહીં, 283. અને પર સમયને જાણ્યા વિના સ્વસમય જાણ્યો છે એમ પણ કહી શકાય નહીં. આત્માની વિભાવ અવસ્થાને જાણ્યા વિના સ્વભાવ અવસ્થા પણ પકડાતી નથી, પરદ્રવ્યને જાણ્યા વિના સ્વદ્રવ્ય પણ સમજાતું નથી. અને આ તીર્થંકરોએ, અરિહંતોએ, આ વિતરાગના વૈજ્ઞાનિકોએ, આ બધા ધીઝ આર ધ સાયન્ટિસ્ટ ઓફ ધ વર્લ્ડ, જ્ઞાનીઓ, કેવડીઓ, તીર્થંકરો, જબરજસ્ત આ વિશ્વના વિજ્ઞાનીઓ છે. પણ જેનું વિજ્ઞાન એક પદાર્થ ઉપરનું સીમિત નથી. એને તો તમામ આખા લોકના છ છ દ્રવ્ય અને એ દ્રવ્યની પરિણતિ અને એનું જે કંઈ ચરણ છે કેવી રીતે છે એનું પૂર્ણ સાયન્સ જેણે જાણ્યું છે, એવા પુરુષોએ આપણને વિતરાગ દર્શન આપ્યું છે. આ સર્વજ્ઞનું દર્શન છે. આપણે કદાચ કોઈ એકાંતમાં પડ્યા હશો, એક દર્શનમાં પડ્યા હશો, ઉઠવું જોઈએ એમાંથી. એણે કહ્યું છે કે મંદ વિષય, આ શરીરની અંદર વિષયોની મંદતા થવી જોઈએ. ઇન્દ્રિયોની મંદતા તો પોતાની મેળે થવાની છે, આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ. ઔષધ વિશે કરું યત્ન હું, ધર્મને તો નવ ગણું. 55 વર્ષ પછી શેમાં લાગ્યો છે? મેડિકેશનમાં. આમાંથી જ નવરો નથી પડ્યો. એ જેટલો સમય આપે જો એટલો આત્મકલ્યાણ કરે ને તો ચોક્કસ એનું કલ્યાણ થઈ જાય આ જન્મમાં, એને સંકેત થાય. બધાની પાસે જરાક ટાઈમ ટેબલ પૂછવું કે 55 વર્ષ પછી તમે જેટલા તમારા શરીરના રોગની કાળજી, વાઇટામિન, બીજું ત્રીજું એમાં જેટલો સમય આપો છો ને, ઇન્વેસ્ટિગેશનનો ને તપાસણીનો, ફલાણોને ઢીકણાનો ને સ્કિનની, એટલો સમય ફક્ત તમે પરમાર્થની આરાધના, તમારા આત્માની આરાધના કરો. ઔષધ વિશે કરું યત્ન હું, ધર્મને તો નવ ગણું. બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાના ઘર ચણું. મોહમાં મસ્તાન થઈ ગયો છે. આ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેની મોહ, આ શરીર પ્રત્યેનો મોહ, અને હજી જગતના પદાર્થને ભોગવવાનો મોહ, હજી એને મોહ નથી છૂટતો. દાંત ન ચાલે તો પણ ખાવાની નવી નવી આઈટમો એનું મેનુ હોય, જો આજ શું બનાવ્યું છે, હવે કાંઈ ઠેકાણું નથી. હોજરીમાં પાચન કરવાની તાકાત નથી તો કે થોડુંક પછી એના ઉપર થોડુંક ડાયજેસ્ટિંગ લેશું, ટેબ્લેટ્સ લઈને આપે છે ડાયજેસ્ટિંગ, એસિડિટી, પણ ભાઈ તો એવું ખાસ શું કામ? જો શરીરની હોજરી કામ નથી કરતી, કિડની કામ નથી કરતી, શરીરનું મેટાબોલિઝમ બદલાઈ ગયું છે અને તારું મેનુ ન બદલાય, જુઓ આ કેને કહેવા જવું. આપણા મેટાબોલિઝમના આધાર ઉપર મેનુ હોવું જોઈએ કે હજમાજમની જે આ જીવનની અંદર ચયાપચયની જે શક્તિ છે એ શક્તિના અનુસાર આહાર લેવાનો છે, દેહની જે પ્રકૃતિ છે તે અનુસાર આહાર લેવાનો છે. અને છતાં ઔષધને અંદર નાખીને ઘુસાડીને પણ આહાર વિશેની આસક્તિ ઓછી થતી નથી. ભોગ ઉપભોગના સાધનો તરફની આપણી આસક્તિ ઓછી થતી નથી. જ્ઞાની કહે છે બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાના ઘર ચણું. હવે શું ધંધો શરૂ કર્યો છે? પાયા વિનાના ઘર ચણું નહીં થાય. હવે આ તારા શરીરના મંડાણ તારે કરવા છે અને હવે આ શરીર બાંધવું છે, હવે બોડી બિલ્ડઅપ કરવું છે. આ બોડી બિલ્ડઅપ 60 વર્ષે થાય કે 20 વર્ષે થાય? પાયા વિનાના ઘર ચણવા માંડ્યો છે. આજ સુધી ભોગ વિલાસ અને અસંયમની અંદર જીવનને બરબાદ કરી નાખ્યું છે અને હવે એ યોગની અંદર જાય છે ને, પ્રયોગમાં જાય છે. આ યોગ પ્રયોગ બધા ગયા, એનો સમય ગયો, હવે તો સંયમનો પ્રયોગ છે. સંયમ જેવો કોઈ યોગ નથી, વિતરાગ માર્ગ કહે છે. શરીરની જે અવસ્થા છે તે પ્રકારે પ્રકૃતિની સાથે ચાલવાનો પ્રયત્ન કરીએ. મંદ વિષયની સરળતા સહ આજ્ઞા સુવિચાર, સરળતા જીવમાં આવવી જોઈએ. હવે કપટ કેના માટે? હવે ભેદ કેના માટે? જો મારે હવે જીવનની અંદર કશું પ્રાપ્ત નથી કરવું, જે કંઈ કરવાનું તે કરી લીધું, જેટલા ખેલ માયાચારના કરવાતા તે મારી યુવાનીમાં મેં કરી લીધા, કંઈકને પછાડ્યા, કંઈકને ભરમાવ્યા, કંઈકને ઠેકાણે પાડી દીધા, બહુ કર્યું ભાઈ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી હવે વિરામ પામ, વિરામ પામ. એક સ્ટેજ એવો આવીને ઉભો રહીએ છે કે જ્યાં જ્ઞાનીઓ કહે છે બસ બહુ થઈ, હદ કરી, હવે થોભ. એ પરમાર્થ માર્ગની જિજ્ઞાસા જ્યારે જીવને જાગે ત્યારે જ્ઞાનીઓ પેલો ઉપદેશ આપે છે કે સંસારમાં તું મોક્ષના માર્ગે જવાનું છે એ તારી વાત અમે સાંભળીએ છીએ, તારી જિજ્ઞાસા બહુ સારી, તને એમ લાગે છે કે હવે આમાં કંઈ મને કંઈક આત્મકલ્યાણ થાય તો સારું, પણ એની પહેલી શરત છે કે તું સંસારમાં થોભ. હવે બહુ થયું, બહુ કર્યું, સરળતા આવે. હવે કોઈ પણ પ્રકારના કષાય ભાવથી ન ક્રોધ, ન માન, ન માયા, ન લોભ, એકેય કષાય હવે તું કરિશ્મા. શું કામ? કે હવે મારે કઈ એવું સંસારની ભોગ ઉપભોગની કોઈ એવું સંગ્રહ પરિગ્રહનું સાધન હવે મેળવવું નથી, જે છે એમાં આયુષ્ય પૂરું કરવું છે, જે કર્મો બંધાયા છે એ કર્મો પૂરા થાય એની રાહ જોવાની છે, અને પરમાર્થનું ભાતું બાંધવાનું છે, પરમાર્થનું ભાતું બાંધવાનું છે. એ પરમાર્થનું પરલોકનું ભાથું બાંધવાની પ્રવૃત્તિ કરવાની એ પરમાર્થ માર્ગની સાધના છે. બહુ સરસ દ્રષ્ટાંત આજ રસ્તામાં આવતા આવતા સાંભળવા મળ્યું. ભુલાભાઈ પટેલ અહીંયા તો બહુ નામાંકિત, તમે બધા જાણતા હશો આ આખી સ્વાધ્યાય પ્રવૃત્તિના મૂળમાં જે હતા. અનેક લોકો ભેગા થાય હોટલનો વ્યવસાય મોટલનો, અને બધાને પૂછે પછી દરેકે પોતાનું નામ કહેવાનું ને પોતે શું કરે છે કહેવાનું. અને દરેક પોતાનું નામ કહે કે માય નેમ ઇઝ સો એન્ડ સો, આઈ એમ એ અસિસ્ટન્ટ મેનેજર, આઈ એમ સો એન્ડ સો, આઈ એમ સો એન્ડ સો, આઈ એમ ડુઈંગ ઇન સોફ્ટવેર એન્જિનિયર કન્સલ્ટન્ટ, બધા એ પોતાની પ્રવૃત્તિ કહેવાની. એને એમ કીધું કે આઈ એમ ભુલાભાઈ પટેલ, હું પરભવનું ભાથું બાંધવાની પ્રવૃત્તિ કરું છું. આઈ એમ ડુઈંગ ધ એક્ટિવિટીઝ. હું મારી તો વોટ ઇઝ યોર એક્ટિવિટી, કોઈ પૂછે ને કે તમે શું કરો છો, અને કેટલાકને તો ઝટકો લાગે છે, હું કાંઈ નથી કરતો, કાંઈ નથી કરતો, પાપ કરે એ જ કર્યું કહેવાય, એટલે ધર્મ કરી કર્યું ન કહેવાય. અને આપણને પૂછે તમે રિટાયર્ડ છો કેમ, તને વાંધો આવ્યો, ચેક લેવા આવીએ છીએ તારી પાસેથી, તમે કાંઈ નથી કરતા, કાંઈક તો કરવું જોઈએ, કેમ જગતમાં કરવાના છે તો કર્મ કરવાના છે, પાપ કરવાના છે, ધર્મ કરવું એમાં કરવું જ ન કહેવાય, એમ સાધના એ કરવું જ ન કહેવાય, સ્વાધ્યાય એ કરવું જ ન કહેવાય, ભક્તિ એ કરવું જ ન કહેવાય. અને જાણે ગુનો કર્યો હોય, અપરાધ કર્યો હોય, દસ જણા પૂછે કઈ નથી કરતા શું કરો છો, તો સમય કેમ પસાર કરે, પણ તારો સમય કેમ પસાર થાય છે તો જો, કંઈક ને લૂંટવામાં ને કંઈક કાવા દાવા કરવામાં ને કંઈક કપટ કરવામાં ને કંઈક માયાચારની અંદર ને કંઈક આડુ અવડું કરવામાં ને કંઈક ઊંધું ચત્તું કરવામાં ને એ સમય પસાર થાય છે, એના કરતા તો મારો સારો પસાર થાય છે, હું કોઈ નડતો તો નથી, મારાથી કોઈનું અહિત તો નથી થતું, મારાથી મારું કલ્યાણ જેટલું થાય એટલું હું કરું છું પરમાત્માની સાક્ષીએ, પણ બીજું તો કંઈ નથી કરતો, તો એ જીવનમાં ગર્વ છે, સાધક જીવનમાં ગર્વ છે. ભારતની સંસ્કૃતિમાં આવા નિવૃત્તિનો આદર છે, પશ્ચિમની સંસ્કૃતિમાં નિવૃત્તિ એ ક્રાઇમ છે, ઇટ ઇઝ એન ક્રાઇમ. ભારત વર્ષના સમાજ જીવનમાં નિવૃત્તિ ઇટ્સ એન બ્લેસિંગ. સંસારથી પરિહરે મેં જેટલું દ્રવ્ય પ્રાપ્ત કરવાનું હતું કરી લીધું, હવે આર્થિક પ્રવૃત્તિને બંધ કરી છે અને આત્મિક કલ્યાણની પ્રવૃત્તિ કરી છે. ભારતવર્ષમાં જીવનના ભાગ હતા કે એક બ્રહ્મચર્ય આશ્રમ હતો, વિદ્યાનું અર્જન કરવું, જેટલી બને એની કુશળતા, ટેકનોલોજી, એજ્યુકેશન, આ જીવનને જેટલું બને એટલું વ્યવહારિક જ્ઞાનથી સમૃદ્ધ કરવું. પછી આવે યુવાવસ્થા, જેટલું બને એટલું ધન સંચય કરવો, પુરુષાર્થ કરવો, દેશ પ્રદેશ ખેડવા, અને જે કંઈ પોતાની પાસે આ શરીરની શક્તિ છે એના અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના પુરુષાર્થની અંદર અર્થ અને કામ મોક્ષ પુરુષાર્થની અંદર જીવનની બાજી લગાવી દેવાની, અલબત્ત ધર્મના આધાર ઉપર. અને ત્યાર પછીનો કાળ આવે વાનપ્રસ્થ આશ્રમ. જો આ મળી ગયું છે તો હવે યુવાનીનો કાળ પૂરો થયો છે, શરીરના બંધાવાનો કાળ પૂરો થયો છે, હવે પૂદગલના વિખરાવાનો કાળ શરૂ થયો છે. આજ સુધી આ દેહ બંધાતો હતો, અમુક સમયે દેહનું પ્રમાણ હવે સ્થિર રહે છે, હવે ગમે તેટલો આહાર હોય પણ શરીર નવું બંધાય નહીં, ઊંચાઈ વધે નહીં, ચરબી વધે, શક્તિ ન વધે, કોલેસ્ટ્રોલ વધે. પછી પદાર્થો જે લેવામાં આવે એ પદાર્થો શક્તિ ન આપે, રોગ આપે, તો પછીનો આહારનો ભોગ એ રોગનું સર્જન કરે, અને પહેલા આહારનો જે લેવાનું છે ઇન્ટેક, એ સંબલ જીવનમાં શક્તિ આપે, તેજ આપે, ઓજસ આપે, ઓજ અને તેજ નિર્માણ કરે. હવે આપણને દૂધનો પ્યાલો ઝાડા નિર્માણ કરે, સમજી લેજે, જો નહીં ચાલે તો હવે બાસુંદીના વાટકા ન પીવાય, ગયો સમય. સંયમ ઉપર જવાનું છે. વાનપ્રસ્થની અંદર જો જીવન હવે જો એના ઘટતા પરિણામ ઉપર જવાનું હોય, અને આ દેહના પુદ્ગલ પરમાણુઓ હવે ક્ષીણપણાને વધશે, હવે વિખરાવાની પ્રક્રિયા શરૂ થશે, હવે એનું પુદ્ગલ છે એ ભેળા થયા છે, વિખરાશે, એનું ગલન અને પૂરણ હવે સડવાની પ્રક્રિયા શરૂ થશે, તો હવે હું આ સમાજમાંથી જે લીધું છે, જે સમાજનું મારા ઉપર ઋણ છે, જે કુટુંબનું મારા ઉપર ઋણ છે, હું કંઈક એવા સત્કાર્ય કરું. સોશિયલ વર્ક, સેલ્ફલેસ, ડેડિકેટેડ, નિષ્કામ ભાવે, અનાસક્ત ભાવે, સમાજના ધર્મના એવા કામ કે જગતના જીવોને હું આશરો બનું, સહારો બનું, મદદરૂપ બનું. આઈ લીવ ટુ હેલ્પ લીવ, મહાવીરનો માર્ગ. હવે હું એટલા માટે જીવીશ કે બીજા સરસ રીતે જીવી શકે એને સહારો આપીશ. આ સમાજની મૂડી છે. આ અનુભવી લોકો, આ સિઝન લોકો, આ સિનિયર સિટીઝન્સ એ સમાજની મૂડી છે. એને પોતાનું જીવન હવે સમાજને અર્પિત કરવાનું છે. મારી પાસે જે ફેકલ્ટી છે, સારું મારું ગળું છે, હું ભક્તિના ગીતો ગાઈને સમાજમાં ભક્તિ આપીશ. મારી પાસે સારું વક્તવ્ય છે, હું સારી વાત પ્રભુની કહીને જગતના લોકોને બોધ આપીશ. હું માધ્યમ બનું, પ્રભુ તારા ધર્મના પ્રકાશનું હું માધ્યમ બનું. સત્કાર્યો, પરોપકાર, આ બધા પછીના જીવનમાં છે. આપણે એક તબક્કો નક્કી કર્યો છે કે આટલા વર્ષે 10 ફાર એન્ડ નો ફર્ધર, હવે હું આઈ ડેડિકેટ માય લાઈફ ટુ ધ સોસાયટી. વયાવ્રત કરો જૈન ધર્મની અંદર, વયાવ્રતનો માર્ગ. કંઈ ન થાય તો સેવા કરો, તપ ન થાય તો તપસ્વીઓની સેવા કરો, સંયમ ન લ્યો તો સંયમીની સેવા કરો, ગુરુ ન બની શકો તો ગુરુઓની સેવા કરો. વયાવચનો માર્ગ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. કાલે આપણે સાધ્વી પુષ્પચુલાનું ઉદાહરણ જોયું હતું. અને જગતના કંઈક જીવો વયાવચથી મોક્ષ માર્ગને પામી ગયા છે. સેવા કરો, સાધર્મિક ભક્તિ કરો. જ્યાં જ્યાં આવા ઠેકાણા છે સામુદાયિક કલ્યાણના, ત્યાં પોતાની જાતને આપો, સમય આપો, ધન આપો, તન મન ધનથી એ ધર્મની પ્રવૃત્તિમાં જોડાવું. અને એક સમય એવો આવે કે હવે તો પુરુષાર્થ ઉપર આધારિત જીવનનો ક્રમ આ આર્યાચરણ છે. આ આર્ય સંસ્કૃતિની જીવન જીવવાની પદ્ધતિ છે. જેટલું જીવન મળ્યું એટલું ભોગ ઉપભોગમાં જ જીવવું, જેટલું જીવન મળ્યું એટલું તૃષ્ણા સાથે જ જીવવું, જેટલું જીવન મળ્યું એટલું વિષય વાસનાથી જ જીવવું. આ જીવન નથી, આ તો પશુ જીવન છે. પશુ જીવનમાંથી, પશુતામાંથી બહાર આવીએ. મહાવીરના માર્ગમાં આવ્યા છે તો કંઈક માણસ બનીએ. કૃપાળુદેવ કહે છે મુમુક્ષુ બનો. આત્મકલ્યાણનું પણ આ એક યોગ પ્રાપ્ત થયો છે. શરીરની જ્યારે આ શક્તિ પણ કામ ન કરે કે હવે મારાથી બીજા પણ કામ નથી થતા, ત્યારે કહ્યું કે સંન્યાસ ધર્મ, તું તારા સ્વરૂપમાં લીન થા. એકાકી, અસંગતા, આ જીવનના ક્રમ છે બધા. આ ક્રમની અંદર આવો. કહ્યું છે કે મંદ વિષયને સરળતા. જીવનના તબક્કામાં આ બધા ગુણો આવે. સહ આજ્ઞા સુવિચાર, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જીવન જીવો. જ્ઞાનીની ઈચ્છા એ જ આપણા માટે આજ્ઞા છે. આ સૂત્ર, જ્ઞાનીનો પ્રત્યેક શબ્દ આજ્ઞા છે, જ્ઞાનીનો પ્રત્યેક વાક્ય એ આપણા માટે આજ્ઞા છે. અને આજ્ઞાનું આરાધન એ જ આપણા જીવનનો ક્રમ હોવો જોઈએ. પરમ કૃપાળુ દેવે બહુ સરસ આ વાતને 194 પત્રમાં મૂકી છે. હે આયુષ્યમાનો, ઋષભદેવજી ભગવાને એના 98 પુત્રોને ઉપદેશ્યા છે અને મોક્ષના માર્ગે ચડાવ્યા છે. ત્યાં ઉપદેશ આપતા કહ્યું છે, ફરિયાદ કરવા ગયા છે કે આ ભરત અને બાહુબલી બેય થઈને પ્રભુ આપનું આખું સામ્રાજ્ય લઈ લીધું, અમારી વાંહે કઈ રહેવા જ નથી દીધું, અમે શું કરીએ, અમારી પાસે તો કોઈ રાજ નહીં, વાં શું કરવું, બેયને ચક્રવર્તી થવું છે અને બેય 6 ખંડના ધણી થાય પછી અમને તો કઈક એકાદું ગામડું તો દો. આખું મહાભારત આ 5 ગામડામાં રચાઈ ગયું અને આને 98 ગામડા તો દેવા જોઈએ ને 98 ભાઈને. ભગવાને કીધું નહીં, ન ભરતને કીધું, ન બાહુબલીને કીધું કે દરેકને એક એક ગામ આપી દે. ભગવાને તો આ 98 જે એની પાસે ગયા ફરિયાદ કરવા એને ઉપદેશ કર્યો. હે આયુષ્યમાનો, આ જીવે સર્વ કર્યું છે, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂઢે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક એટલે આત્મસ્વરૂપની પ્રાપ્તિ એમ કહ્યું છે. આ જીવે બધું જ કર્યું છે, અનાદિના જન્મ મરણ, અનંત જન્મ મરણમાં બધું જ કર્યું છે, પણ એક કરવાનું રહી ગયો છે કે એણે સત્પુરુષનું કહેલું વચન અને તેનો ઉપદેશ સાંભળ્યા નથી અથવા તો રૂડે પ્રકારે કરીને તે ઉઠાવ્યા નથી, ઉપાસ્યા નથી. અને એ જે ઉપાસના છે એને જ અમે મુનિઓનું સામાયિક એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એમ કહીએ છીએ. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે અમને આમ કહ્યું છે. મહાવીરે અમને આમ કહ્યું છે. આ આચાર્ય સુધર્મા ભગવાનની પાટે વિરાજમાન પહેલા ગણધર, શાસનના રક્ષક, શાસનના નાયક, ભગવાનની પેલી પાટે બિરાજમાન એ ગણધર સુધર્મા હતા. એનાથી આપણું આ શાસનનો આખો ચતુર્વિધ સંઘની ઉજ્જવળ પરંપરા છે. એ સુધર્મા જંબુને કહે છે કે તે ભગવાન મહાવીર અમને કહ્યું છે કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ગુરુને આધીન થઈ વર્તતા, ગુરુની ઈચ્છા, ગુરુની આજ્ઞા, ગુરુનું વાક્ય, ગુરુનો ઉપદેશ, ગુરુનો બોધ, આ આપણા માટે આજ્ઞા છે. એ આજ્ઞાનું આરાધન, એમાં આવા વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે. આણાએ ધમ્મો, આણાએ તવો. આ આચારાંગ સૂત્રનો સારરૂપ વાક્ય આ સુધર્મા સ્વામીએ આચારાંગની રચનામાં મૂક્યું. આણાએ ધમ્મો, આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. પણ મોટા પુરુષોનો જે કહેવાનો લક્ષ્ય છે તે જીવને સમજાતો નથી અને સમજાયો નથી. એટલે આપણી જીવનયાત્રા ક્યાંય વિરામ પામતી નથી. જ્ઞાની કહે છે પહેલી ભૂમિકામાં આવો, સહ આજ્ઞા સુવિચાર, હવે સુવિચારણાની ભૂમિકામાં આવો. આજ સુધી જગત અને જગતના પદાર્થની પ્રાપ્તિ અંગેની વિચારણા કરી, વીઆર ઓક્યુપાઈડ વિથ અવર બિઝનેસ એક્ટિવિટી, ઇકોનોમિક એક્ટિવિટી, કંઈ વાંધો નહીં. વિચાર કરવાની ક્ષમતા તો છે ને, બુદ્ધિ છે ને, એને વિકસિત કરી છે ને, ઇન્ટેલેક્ટ, ટેલેન્ટેડ છીએ આપણે. હવે આ જ ટેલેન્ટ લગાવીએ જ્ઞાનીના વચન ઉપર વિચારણા કરો કે આવા પુરુષોએ શું કહ્યું છે, વૈજ્ઞાનિકોએ શું કીધું છે જાણ્યું, અર્થશાસ્ત્રીઓ શું કીધું જાણ્યું, ડોક્ટરોએ શું કીધું જાણ્યું, વકીલોનો શું ઓપિનિયન છે જાણ્યું, સુપ્રીમ કોર્ટના રેફરન્સ શું આવ્યા જાણ્યા, પોલિટિશિયને શું શું કીધું બધું જાણ્યું, આ બધું આપણે ઇન્ટેલિજન્સથી જાણ્યું. હવે આવા સર્વજ્ઞ જ્ઞાની પુરુષોએ શું કહ્યું છે એનો વિચાર કરવો છે કે એમણે શું કીધું છે. એમની પણ કોઈ હસ્તી ખરી ને આ જગતની અંદર. સુવિચાર, જ્ઞાનીના વચનો ઉપર મનન અને ચિંતન કરવું અને ચિંતનના પરિપાક રૂપે એના કહેવાના આશયને પકડવો, આ વિચાર છે. જ્ઞાનીના વચનને યથાર્થપણે ગ્રહણ કરવાથી વિચાર ઉત્પન્ન થાય છે અને આ વિચાર ઉત્પન્ન થાય છે એ વચનમાં એટલી તાકાત છે કે વિચાર જીવને પોતાનું જ્ઞાન કરાવે છે. આત્મસિદ્ધિમાં કહ્યું, જ્યાં ઉપજે સુવિચારણા ત્યાં ઉપજે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આ સુવિચારણા જીવમાં આવે છે ત્યારે નિજ જ્ઞાન પ્રગટે છે અને નિજ જ્ઞાનના આધારે જ આ મોહ છે એ મટે છે. આ મોહથી આપણે જોડાયેલા છીએ, આ મોહથી વિષયની વાસનાઓ છે, આ મોહથી મનના કસાયો છે. આ મૂળરૂપ મોહને મારી નાખવાનો છે. કર્મની અંદર મુખ્ય મોહનીય કર્મ છે. આ મોહનીય કર્મને ટાળવા માટે જ્ઞાનીની આજ્ઞાની વિચારણા કરવી. એ સુવિચાર, કરુણા કોમળતા આદિ ગુણ. હવે જીવનમાં કરુણાનો ગુણ આવે, કોમળતાનો ગુણ આવે. આ કરુણા અને કોમળતાના ગુણ, આજે કહ્યું ને મેં કે જગતના જીવોને હવે ઉપકારી થાય એવું જીવન જીવવું. જગતના પ્રત્યેક જીવને જીવવાનો અધિકાર છે. જંતુ હોય એને પણ જીવવાનો અધિકાર છે. એક નાનું મચ્છર છે એને પણ જીવવાનો અધિકાર છે. નિરાધાર છે, અબોલ છે, એને પણ જીવવાનો અધિકાર છે. જીવ માત્ર સમાન છે, એનો ગતિભેદ છે, એનો યોનિ ભેદ છે, પણ યોનિભેદ આપણે આ યોનિમાંથી એ યોનિમાં જઈ શકીએ છીએ. માટે હવે યોનિભેદ, ગતિભેદ, નામભેદ, સંજ્ઞાભેદ બધા ભેદ મુટાવી સર્વાત્મમાં સમદ્રષ્ટિ દિયો આ વચનને હૃદય લખો. મિત્તિ મે સવ ભૂયેસુ જગતના ભૂત માત્ર પ્રત્યે પ્રેમ કરુણા કોમળતા. કોમળતા એટલા માટે કે મારા જીવનના વ્યવહારથી કંઈક જીવોની આસાતના થાય, વિરાધના થાય, હિંસા તો દૂર રહી, કિલામણા થાય, પરિતાપ ના થાય, દુભવણી થાય, પણ જે જીવ કોમળ છે એ પોતાના મન વચન કાયાના યોગને સંયમિત રાખે છે, જેથી કરીને કોઈ જીવને અનાવશ્યક કોઈ પણ પ્રકારનું પોતાથી જાણતા અજાણતા પણ એને હાનિ ન પહોંચે. હવે એને કોઈ જીવનું અહિત કરવાની ઈચ્છા થતી જ નથી. શું કામ કરું, શા માટે કરું? મારે મારું કલ્યાણ કરવું છે, પણ કોઈનું અહિત કરીને મારે મારું કલ્યાણ કરવાનું છે? કોમળતા જ્યારે જીવનમાં આવે ત્યારે ભગવાન મહાવીરના શાસનની અંદર એક કૃપાળુદેવે મોક્ષમાળાના પાઠમાં એક પાઠ આપ્યો છે, યત્ના. આ યત્ના જૈણા, આ જૈણા રાખો. જાણતા અજાણતા કોઈ જીવની મારાથી કોઈ પણ પ્રકારની કિલામણા થતી નથી ને ઈરિયા વૈયાનો પાઠ વાંચી જવો. 27 પ્રકારની આપણી વિરાધનાના પ્રકાર આપ્યા છે. ગમણા ગમણે સંકમણે જેમે જીવા વિરાહ્યા એની અંદર આવે છે. ખૂબ સરસ રીતે સૂક્ષ્મ દર્શન છે. એ દર્શનના મર્મને પકડવાનો, કોમળ, ઉપયોગથી જીવવું. 10 વૈકાલિક સૂત્રની અંદર ગુરુએ શિષ્યને પ્રશ્ન કર્યો, શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો કે તમે 6 કાયનું સ્વરૂપ કીધું, તમે જીવાયોનું સ્વરૂપ કીધું, તમે 84 લાખ જીવના પ્રકાર બતાવો, તમે એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પ્રકાર બતાવ્યા, તમે પૃથ્વી કાંઈ અપકાય તેવું કહીને વાયુ કાંઈમાં જીવ બતાવ્યા, તમે વનસ્પતિમાં બતાવ્યા અને તમે વિકેલ ઇન્દ્રિય જીવ બતાવ્યા, સ્વર્ગ નારકી મનુષ્ય બધામાં જીવ બતાવ, દેવગતિ. હવે અમારે જીવવું કેવી રીતે? જો જગત સચરાચર આ વાવ કાંઈના જીવ પણ છે, અહીં અગ્નિ કાંઈના પણ, જીવવું કેવી રીતે? ગુરુએ એને મંત્ર આપ્યો, જો આ જીવ તો મેં તને જગતનું સ્વરૂપ જાણવા માટે એનું સ્વરૂપ કહ્યું છે, પણ જીવવા માટે અરિયંત પરમાત્માએ ઉપદેશ આપ્યો છે જૈણાથી જીવવું. જરે ચિઠ્ઠે જરે ચરે જમી જરે સમાચરે, જૈણા રાખીને ઉપયોગપૂર્વક જીવવું, નિર્દોષ ભાવથી જીવવું, સંકલ્પ હિંસા ન કરવી, પ્રમાદથી હિંસા ન કરવી, અજ્ઞાનથી હિંસા ન કરવી, મોહથી ન કરવી, જેમ જીવાતું, અને આત્મકલ્યાણને કેન્દ્રમાં રાખીને જીવવું. કોમળતા, જૈણા, યત્ના, એનો એક શબ્દ કોમળતા. કોમળ હોય, ફૂલ કોમળ છે, ફૂલ કોને હર્ટ કરે? ફૂલ કોને હર્ટ કરે? ફૂલ કોઈને માર્યું હોય તો એ પણ પ્રસન્નતા પામે, ઓહો તમે મને ફૂલ આપ્યું. એ આપણા પ્રેમનું પ્રતીક બની જાય છે. એ ફૂલ પ્રેમનું પ્રતીક બને છે એટલા માટે કે ફૂલમાં કોમળતા છે. આપણા જીવનમાં કોમળતા આવે. આ પહેલી ભૂમિકા જ્ઞાનીએ કીધી કે વિષયોની મંદતા થાય, આત્મસ્વભાવની સરળતા થાય, આજ્ઞાનું આરાધન પણ જીવનમાં આવે, જ્ઞાનીઓના ઉપદેશબોધની સુવિચાર દશા આપણા જીવનમાં પ્રાપ્ત થાય, અને કોમળતા, ઋજુતા, મૃદુતા આપણા જીવન ત્રણેય યોગની આ આપણી સ્થિતિ બને. આ પ્રથમ ભૂમિકા ધાર. આગળ કહે છે, રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ, જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ. સાધકની, આરાધકની ભૂમિકા બીજી. પ્રાથમિક ભૂમિકાની વાત, એના ગુણો, 6 ગુણો પૂરા થયા. હવે જીવ મધ્યમ ભૂમિકામાં આવે છે અને કૃપાળુદેવ કહે છે આ મહાભાગ્યશાળી જીવો છે જે મધ્યમ ભૂમિકામાં આવે છે. મધ્ય પાત્ર મહાભાગ્ય, મહાભાગ્યશાળી છે. કેવા જીવો? સાધનાની કઈ ભૂમિકા, એમાં કઈ પ્રકારની જીવની અવસ્થા હોવી જોઈએ કે જેને પ્રભુ આપે બીજી ભૂમિકામાં કીધી? ત્રીજી ભૂમિકા તો એ મોક્ષગામીની થાય છે. આ બીજી ભૂમિકામાં કહે છે રોક્યા શબ્દાદિક વિષય. હવે તો એણે જેમ મુમુક્ષુની ભૂમિકા, મુનિની ભૂમિકા અને પછી પરમયોગીની ભૂમિકા, એમ અહીંયા રોક્યા શબ્દાદિક વિષય, શબ્દ એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયો, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, આ પાંચેય ઇન્દ્રિયોના વિષયો રોક્યા શબ્દાદિક વિષય. પાંચેય ઇન્દ્રિયોના 23 વિષયોને જેણે રોકી લીધા છે. હવે મંદતા નહીં, પેલામાં મંદતા હતી, પ્રથમ ભૂમિકામાં મંદતા હતી, બીજી ભૂમિકામાં એને રોક્યા છે. હવે હવે વિષય પ્રતિનું પ્રયાણ બંધ થયું. રોક્યા શબ્દાદિક વિષય, હવે સંસારના વિષયોથી વિરક્તિ થઈ છે, સંપૂર્ણ આસક્તિ ભાવ તૂટી ગયો છે, વિરક્તની અંદર પ્રવેશ કર્યો છે, વૈરાગ્યની અંદર આવ્યો છે. અને વૈરાગ્ય એ જ જીવને મોક્ષ સુખમાં લઈ જનાર ભૂમિઓ છે. વૈરાગ્ય એ જ ધર્મનું સ્વરૂપ છે. આવો વૈરાગ્ય જીવનમાં આવે, સંસારના સર્વ સંગ પ્રસંગ પ્રત્યે એને હવે ઉદાસીનતાનો ભાવ છે. ઉદાસીનતાનો ભાવ છે એટલે એમાં નથી રાગ, નથી દ્વેષ, કોઈ રસ રૂચિનો તો પ્રશ્ન રહેતો જ નથી. આવી સ્થિતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તત્વ પરિણત ન થાય, એટલે જૈન ધર્મની અંદર સંયમ માર્ગ, સર્વસંગ પરિત્યાગનો માર્ગ આ વાત મૂકી છે. આ વિષયોથી હવે ઉદાસીન થવું, વિષયોથી પરામુખ થવું. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં આ ભૂમિકા આપી છે. ત્યાગ વિરાગ ન ચેતમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. જેના ચિત્તમાં ત્યાગ ને વૈરાગ્ય નથી એને જ્ઞાન થાય નહીં. વિષય કષાયોથી મલિન ચિત્તમાં જ્ઞાનનું જ્યોત પ્રગટી ન શકે. ત્યાગ વિરાગના ચિત્તમાં ચિત્ત શુદ્ધિ ત્યાગ વિરાગથી, વિષયોથી વિરક્ત બુદ્ધિ, આ વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, આવું ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. આ સૂત્રને બરોબર સમજી લેવું જોઈએ કે જ્ઞાન પ્રાપ્તિનો આધાર અને એની ભૂમિકા ચિત્તની વૈરાગ્યવાસિત અવસ્થા છે, વિરક્ત અવસ્થા છે. સંસારના વિષયોથી કષાયોથી જેનું ચિત્ત વિરક્તપણાને પામેલું છે, આવું વૈરાગ્ય અને ત્યાગ એના વિના જ્ઞાન ન થાય. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન. બે પ્રકારે એનો અર્થ સમજવા પ્રયત્ન કરવો સ્યાદવાદ છે. એક તો જે ત્યાગ વિરાગ કરવામાં જ અટકીને બેઠો છે, એ કરી જ નથી શકતો, હજી ભોગ વિલાસને બંધ કરતો જ નથી, પ્રવેશ જ નથી કરતો, ત્યાગ વિરાગમાં સંયમમાં પ્રવેશ જ નથી કરતો, હજી ભોગ ઉપભોગની રેખા આગળ આવીને ઉભો છે, મારાથી ન થાય, મારાથી ન થાય, મને આના વિના ન ચાલે, હું આનો ત્યાગ નહીં કરી શકું. અનેક વાર જીવ પાછો આવે જ્યાં સુધી પહોંચે અને બોર્ડર લાઇનથી પાછો ફરે, વળી પર્યુષણ જેવામાં કોઈક ધક્કો મારે, એકાશનું તો કર, એક દી તો બંધ રાખ આ ચાવણું, એક દિવસ તો કંઈક આ તપ કર, એક દિવસ તો આ માળા ફેરવ, એક દિવસ તો જીન પૂજા કર, એક દિવસ તો તું વ્યાખ્યાન વાણી સાંભળ, એક દિવસ તો તારા પાપોની આલોચના કર, એક દિવસ તો પ્રભુ ભક્તિ કર, એકેય એને આ વૈરાગ્યના પ્રસંગમાં મજા જ ન આવે. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન, તો પોતાનું ભાન ભૂલે. બીજી અવસ્થા ત્યાગ વિરાગમાં ચડી ગયો અને સ્વરૂપનો વિચાર ન કર્યો, એટલો બધો ત્યાગ, એટલો બધો ત્યાગ, એ ત્યાગની અંદર જ અટકી રહ્યો. હવે ત્યાગની ગણતરી કરે છે, કેટલા વ્રત કર્યા, આ બધા હઠયોગના પ્રકાર થઈ જાય. પછી સ્વરૂપનું ભાન જો ન હોય તો કેવળ શુષ્ક ત્યાગની ક્રિયાઓ જીવની અંદર જ્ઞાનની રશ્મિ પ્રકાશિત ન કરી શકે. આપણા કરતા પણ વધારે ત્યાગની માત્રા જોવી હોય તો યોગીઓના અખાડામાં જઈને જોજો, 40 દિવસ સુધી ધરતીમાં સમાઈ રહીએ. આપણે તો એક માસ ખમણ કર્યું છે, પણ એ તો 40 દિવસ સુધી અંદર હમાઈ ગયો. એક પગે ઉભો રહ્યો, બે હાથ ઊંચા રાખ્યા, ભર અગ્નિનું, ભર ઉનાળે ચૈત્રના તપતા ધોમ ધકતા તાપમાં પર્વતની ચોટ ઉપર જઈને ઉભો રહ્યો કે તડકો જલ્દી મને વહેલો મળે, અને કારમાં શિયાળાની અંદર એ નદીના પટમાં જઈને ઉભો રહ્યો, હાડ થીજાવી નાખે, ગાડી નાખે, એવી ગરમીમાં હિમાળો ગાળવા જાય અને આત્મસ્વરૂપનો લક્ષ ન થાય. આ બીજું અતિરેક, જીવને અતિમાં જવાનો શોખ હોય છે. જ્ઞાનીએ અહીંયા કહ્યું છે કે જીવે આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય તો એ ત્યાગ કર્યો છે એની અંદર પણ અટકી ન રહેવું. ઘણું તપ કર્યું, હવે આત્મસ્વરૂપનો વિચાર કરવાનો છે કે નહીં? ગોસાળો તપ કરતો હતો, જબરજસ્ત તપ કરતો હતો, આત્મસ્વરૂપના ભાન વિના કરતો હતો, એટલે ભાન ભૂલ હતો ગોસાળો. અનેક પ્રકારની વિદ્યા સાધ્ય કરી, પછી પ્રભુ પાસેથી છેલ્લે બોધભાઈ મોહને જોયું કે આ મારી બધી જ વિદ્યા પાછી ફરે છે, ઉલટી થાય છે. અટક્યો તો ફરી શરૂ થયો અને ફરી પ્રયાણ શરૂ થાય છે. ભગવાન કહે છે હવે એ બોધ ઉપરની વિચારણામાં આવશે, એને સત્પુરુષનો બોધ પ્રાપ્ત થયો છે પણ એ અટકી ગયો હતો. ક્યાં અટક્યો હતો? આવી વિદ્યા પ્રાપ્તિમાં. એણે કોક એવો યોગીને જોયો કે એણે કાંકરી મારી અને પેલી પનિહારીનો ઘડો ફૂટી ગયો. આણે જોયું કે આ કામ અદ્ભુત છે, આવી વિદ્યા મને પ્રાપ્ત થાય તો કેવું. બસ આ વિદ્યાના રવાડે ચડી ગયો, આ રેધિ સિદ્ધિના રવાડે ચડી ગયો. અને એને માટે તો તપ કરવા પડે. કેટલી વિદ્યા યોગીઓની જે અખાડામાં જે સાધના કરવી પડે ને, એ ઊંધે માથે લટકવું પડે તો અહીં વિદ્યા પ્રાપ્ત થાય છે. આ રિદ્ધિ સિદ્ધિને નવ નિધાન એ બધા. જોકે જૈન દર્શનમાં તો કહ્યું છે કે આત્માની એ સહજ અવસ્થા છે, પણ જીવની એ લક્ષ્ય નથી. લબ્ધિના નિધાન, અનંત લબ્ધિના નિધાન ગુરુ ગૌતમ છે, પણ એનો પ્રયોગ નથી. કૃપાળુ દેવે એટલા માટે બહુ સખત વાત કરી છે કે ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. અહીંયા તો ચમત્કાર પડ્યા જ છે. આચાર્ય નેમિચંદ્ર સુરીશ્વરજી મહુવાના આચાર્ય વ્યાખ્યાનની પાઠ ઉપર બિરાજમાન છે અને સભાની અંદર વ્યાખ્યાનની અંદર મમત છેલ જાદુગર દુનિયાનો પ્રખ્યાત એની સભામાં આવે છે અને થોડુંક આ પ્રકારનો એની નજર આચાર્ય છે. જોયું કે આની નજર જરા ચડ વિચડ થાય છે, અને એની વિદ્યાનો અહંકાર છે, એની સિદ્ધિનો અહંકાર છે, આ તો જાદુના ખેલ જાણે છે. આચાર્ય ત્યારે એને ઉભો કર્યો કે મોહમ્મદ છેલ ઉભો થા. જૈન મુનિની પરીક્ષા કરમાં કરવાનો ભાવ હોય તો મનમાંથી કાઢી નાખ અને તારી વિદ્યાનું તાકાત આવ આગળ બોલાવ્યો. આચાર્ય મહારાજ વ્યાખ્યાન કરે ત્યારે તીગડો હોય એક બાજુ, એના ઉપર બીજો, એના ઉપર ત્રીજો, અને એના ઉપર પેલી એની ગુરુની પ્રતીક એવી ઠમણી મૂકી હોય. એને કીધું કે વચ્ચેનો બાજોટ ખેંચી લે, વચ્ચેનો બાજોટ ખેંચી લે તું. આ ખેંચી લીધો અને એમને બધું છે. જૈન મુનિ પાસે કહે છે કે આવી બધી લબ્ધિઓ તો ભારોભાર ભરી છે, જ્યાં આત્માનું ઐશ્વર્ય પ્રગટે છે ત્યારે આ કર્મના ચમત્કાર શું હિસાબમાં છે, શું વિસાતમાં છે? આ તો સ્વાભાવિક છે, ઇટ્સ ઓલ બાય પ્રોડક્ટ્સ. પણ કોઈ મુનિ ત્યાં રોકાય નહીં, કોઈ સાધુ ત્યાં રોકાય નહીં. અને રોકાય એ સાધુ નહીં, રોકાય એ જ્ઞાની નહીં. ભભૂતિ બતાવે, દોરા ધાગા બતાવે, માદળી આપે, તાવીજ કરી દે, આમ કરી દઉં તારું, આમ કરી દો, વિતરાગ માર્ગમાં આ એકેય મિથ્યાત્વ શ્રદ્ધાને સ્થાન નથી, એ વિતરાગ માર્ગનું લક્ષણ નથી. અને એવું કરનારા સાધુઓ એ વિતરાગ માર્ગનું કલંક છે. કૃપાળુ દેવે તેને કહ્યું છે કે એ તો આ અસંયમીઓની પૂજા છે, અસંયત પૂજા કરીને કહ્યું છે. જ્યાં સંયમની પ્રમુખતા નથી, આત્માની ઐશ્વર્યની પ્રમુખતા નથી, અને જ્યાં લૌકિક ચમત્કારમાં જે રોકાયેલો છે, અટકે ત્યાગ વિરાગમાં, બસ રિદ્ધિ સિદ્ધિમાં અટકી ગયો, ચમત્કારમાં અટકી ગયો, તો ભૂલે નિજભાન. બસ શાસન મળ્યું પણ આત્મ સ્વરૂપથી ચ્યુત થયો, પોતાનું ભાન ભૂલી ગયો. આવો તો વિતરાગનો માર્ગ છે. તો એમાં કહ્યું કે રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ. હવે તો એને સંયમ અને સંયમના સાધનોમાં રાગ છે, હવે એને પ્રીતિ છે. પણ ક્યાં એની પ્રીતિ છે? સંસારી જીવો પ્રત્યે પ્રીતિ હતી આજ સુધી, પતિ અથવા પત્ની પ્રત્યે પ્રીતિ હતી, પુત્ર અથવા પૌત્રો પ્રત્યે પ્રીતિ હતી, સ્વજન અને સંબંધીઓ પ્રત્યે હતી, પૈસા કમાવા માટે ઓફિસના બોસ અથવા તો પોતાના સબોર્ડિનેટ પ્રત્યે પ્રીતિ હતી. આ બધેથી પ્રીતિ વાળી, બધેથી તોડી અને એક પરમાત્મા પ્રત્યે પ્રીતિ લગાવી.
ઋષભ જીણંદ સો પ્રીતળી રે.
કાલે આપણે એ વાત તો કરી હતી, પણ આનંદગાજીએ બીજી વાત કરી ને,
ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો રે, ઔરન ચાહું રે કન રીજ્યો સાહેબ સંગન પરિહરે રે, ભાંગે સાદી અનંત ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો રે.
હવે તો એવો પ્રભુ સાથે પ્રેમ કરું, એવો સાહેબો ગોતી લઉં કે જે સાહેબ રીજ્યો સાહેબ સંગન પરિહરે, જો એ સાહેબને હું સ્વામીને મારા સ્વામીને હું ખુશ કરું, પ્રસન્ન કરું, અને એ જો મારો સ્વામી બને તો એ કોઈ દિવસ પછી મારો સંગ છોડે નહીં, જિંદગીમાં ન છોડે, ઓલો તો ડાયવર્સ દેન વયો જાય. જગતના સાહેબાઓ તો બદલાવા પડે. રીજ્યો સાહેબ સંગન પરિહરે રે, કેવી રીતે? ભાંગે સાદી અનંત. સાદી એટલે એની શરૂઆત થાય છે પણ એનો અંત આવતો નથી. પ્રભુ સાથે પ્રેમની શરૂઆત થાય, આ અનાદિકાળથી ક્યારે આપણે આવો સંબંધ જોડ્યો નથી, પણ એ સંબંધ જોડાયા પછી એનો અંત ન આવી શકે. ધેન ઇટ બીકમ્સ વન વે ટ્રાફિક, પતી ગયું. પ્રભુ શોધી લીધો, ધણી શોધી લીધો જેણે, એના જીવનની અંદર પછી કોઈ વાત નથી.
ધીંગ ધણી માથે કિયારે કુણ ગંજે નરખે, વિમલ જીન દીઠા લોયણ આજ, હે મારા સિદ્ધ્ય વાંછિત કાજ, વિમલ જીન દીઠા લોયણ આજ.
બસ સર્વજ્ઞ પરમાત્મા જેવો ધીંગ ધણી કરી લે, સંયમ સાધન રાગ. હવે એનો રાગ જગતની અંદર જે એનામાં છે એ બધું સંયમ ઉપર, પરમાત્મા ઉપર, પરમ તત્વ ઉપર છે. જગત ઇષ્ટ નહીં આત્મથી, આ એક સૂત્ર હવે આવી ગયું. આખું જગત આત્માથી ઇષ્ટ નથી. આખું જગત મને મળતું હોય અને આત્મા મારે પ્રાપ્ત કરવાનો હોય તો બે માંથી પસંદગી કોની? પ્રાયોરિટી બદલાઈ ગઈ જીવનની, જીવનની પ્રાયોરિટી બદલાઈ ગઈ. આપણે ક્યારે આપણી જાતનું એસેસમેન્ટ કર્યું છે કે મારા જીવનની હવે પ્રાયોરિટી બદલાઈ ગઈ? સંસારની પ્રાયોરિટી ગઈ, ભોગ ઉપભોગની પ્રાયોરિટી ગઈ, વિષય વિકારની પ્રાયોરિટી ગઈ, મિથ્યા સંબંધોની પ્રાયોરિટી ગઈ, ધન સંપત્તિની પ્રાયોરિટી ગઈ, માન યશ આ વગેરે કષાયોની પ્રાયોરિટી ગઈ, હવે લોક પ્રસિદ્ધ જીવન, લોક પદ્ધતિનું જીવન, એની પ્રાયોરિટી ગઈ. હવે જીવનની અંદર આત્મા પ્રાપ્ત કરવો એ એક જ પ્રાયોરિટી છે. આવી જ્યારે જીવનની અવસ્થા આવે છે, જગત ઇષ્ટ નહીં આત્મથી, આવી અનુભૂતિ પોતાને થાય જ્યારે આત્મ તત્વ સાથેનું અનુસંધાન થાય ત્યારે આત્મસિદ્ધિના શિષ્યને આ ભાવ આવે છે.
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર તું ચરણાધીન.
આત્મતત્વની જ્યારે ઓળખ થાય છે ત્યારે શિષ્ય કહે છે કે પ્રભુ હવે મને એમ થાય છે કે તમારા ઉપકારનો કંઈક હું બદલો વાળું અને કંઈક આપું. ગિફ્ટ ઓર રેસિપ્રોકલ ગિફ્ટ, પણ શું તમને આપું? આત્માથી સૌહીન, જગતનો એક પણ પદાર્થ એવો નથી કે હું તમને આપી શકું, કારણ કે આત્માથી તો બધા હીન છે. તો તમે આપ્યું એનાથી હીન મારે તમને આપવું? તે તો પ્રભુએ આપ્યો, તમે અમને આત્મા આપ્યો, તમે અમને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવી. પ્રભુ તમારો બદલો આ રીતે તો હવે વાળી શકાય એમ જ નથી, માટે એક જ એનો ઉપાય છે, સત્પુરુષોના, જ્ઞાનીના, તીર્થંકરોના, પરમ તત્વના બદલા એક જ રીતે વાળી શકાય એની સેવાને પૂજા કરો.
આ દેહાદિયાજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું તેહ પ્રભુનો દીન.
બસ આવા જે સિદ્ધ આત્માઓ છે એનું દાસત્વ સ્વીકાર કરવા સિવાય એના ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી. આવી જેની દશા આવે છે એને જ્ઞાની પુરુષો કહે છે કે હવે જગત ઇષ્ટ નથી. તો જગતનો કોઈ પદાર્થ ઇષ્ટ નથી, કેમ કે જગત સમુચ્ચય રૂપની અંદર ઇષ્ટ નથી. જગત ઇન્ક્લુડિંગ ઓલ ઇટ્સ ફેસેટ્સ, એના બધા આયામો, એના બધા પ્રકારો, એના બધા રૂપો, જગતના જે રૂપ હોય એ રૂપ હવે મને માન્ય નથી. આત્મ સ્વરૂપ પાસે એ બધું રૂપ ઝાંખું છે, વિનશ્વર છે, અનિત્ય છે, અશરણ છે, અસાર છે. બાર ભાવનાની આ ભાવનાઓ, સંસાર અનિત્ય છે, સંસાર અશરણ છે, સંસાર અસાર છે. આત્મા નિત્ય છે, આત્મા સનાતન છે, આત્મા શાશ્વત છે. એટલું જ નહીં પણ આજ સુધી મને એમ હતું કે સુખ જગતમાં છે, હવે એવું ભાન થયું કે આ સુખ આત્મામાં છે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.
જ્ઞાની પુરુષ કહે છે કે તું અનંત જ્ઞાન છો, તું અનંત દર્શન છો, શુદ્ધ છો, તું બુદ્ધ છો. તારાથી જગતમાં વધારે કોઈ બુદ્ધિની પ્રતિભા આ પૂર્ણ આત્માથી વધારે કોઈની હોઈ ન શકે. જગતના જીવો તો વામણા છે, જ્ઞાનીઓ પાસે, સર્વજ્ઞ પાસે તો બધા તુચ્છ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છો તું, સ્વયં જ્યોતિ છો. તારી જ્યોતિને કોઈ દિવેલ પૂરવાની જરૂર નથી, કોઈ વાટ લાવવાની જરૂર નથી, કોઈ પ્રકાશ માચીસ લાવવાની જરૂર નથી કે જેથી કરીને તારી આત્મજ્યોતિ પ્રજ્વલિત થાય. તું તો સ્વયં જ્યોતિ છો, સ્વયં પ્રકાશિત છો. માનતું સુરેશ્વરજી ભક્તામરના સ્તોત્રમાં કહે છે કે હે પ્રભુ, તારા દીવા માટે કોઈ દિવેલ કે વાટની જરૂરત નથી, અને જગતની કોઈ આંધીથી હે પ્રભુ આ તારો દીવડો ન તો ઓલાય છે ન તો ઝંખવાય છે. ત્રણ લોકને અજવાળનાર એવા પરમાત્માનો, ત્રૈલોક્ય પરમાત્માનો દીપક આ જગતની અંદર, એની આત્મજ્યોતિ અને એના પ્રકાશ, ભગવાન મહાવીરનું શાસન 21,000 વર્ષ સુધી ચાલશે, અગેન્સ્ટ ઓલ ઓડ્સ, ડિસ્પાઇટ કળિયુગ ચાલશે. જેને આત્મકલ્યાણ કરવું છે એને માર્ગ મળશે, કારણ કે એની પ્રકાશનું કિરણ ઝીલનારા આત્માઓ જોઈએ. જો આપણે ઝીલવા તૈયાર હશું તો એ પ્રકાશ આપણામાં પ્રવેશવા તૈયાર જ છે, એ પ્રકાશિત જ છે. મુશ્કેલી આપણે આપણા દ્વાર બંધ રાખ્યા છે. વી હેવ ક્લોઝ્ડ અવર ડોર્સ એન્ડ વિન્ડોઝ, લેટ અસ ટ્રાય ટુ ઓપન ઇટ. એકાદું વેન્ટિલેશન, બંધ ઘરમાં રહેવાને ટેવાયેલા છીએ ને આપણે તો અમેરિકામાં, આપણા ઘરમાં ન પવનની લેરખી આવે ન સૂર્યનો રસ પ્રકાશ આવે. આપણે તો પ્રકૃતિથી છૂટા પડી જઈએ અને આર્ટિફિશિયલ આવે એ આપણને ફાવે. એવરીથિંગ શુડ બી સન્ડ, એટલે આપણે કન્ડિશન્ડ થઈ ગયા છીએ, એટલે હવે આપણને પ્રકૃતિનું મુક્ત વાતાવરણ એ પણ આપણે નથી માણી શકતા. તો આ પ્રકૃતિની અંદર રહેલો પરમ તત્વનો પ્રકાશ એ ક્યાંથી આવશે, ક્યાંથી લાવવો? જ્ઞાની કહે છે કે જગત ઇષ્ટ નહીં આત્મથી આ ભૂમિકામાં આવેલો જીવ, એ કહે છે એને સંયમના સાધનો, સત્શાસ્ત્ર, સદબોધ, સદવર્તન, યમ નિયમ, આ બધાની અંદર એને પ્રેમ છે. આત્માથી સૌહીન, જગતની વિસ્મૃતિ અને સતના ચરણમાં રહેવું. પરમ કૃપાળુદેવે કહ્યું કે સર્વ જપ તપ ક્રિયા સંયમ સાધન બધાનો લક્ષ તો એક જ લક્ષ પ્રાપ્ત કરવાનો છે. બધું કરીને લક્ષ એક જ પ્રાપ્ત કરવો છે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. આપણે સતના ચરણમાં રહેવું છે પણ પેલું અર્ધું વાક્ય સાંભળવું નથી. આપણે બહુ ઇન્ટેલિજન્ટ છીએ, એટલે આપણે કહીએ કે પ્રભુ જગતની વિસ્મૃતિ કર્યા વિના મારે સતના ચરણમાં રહેવું છે. જ્ઞાની કે ભાઈ, અમે જે તને કહીએ છીએ એમાં તારે ક્યાંય સુધારો વધારો કરવાની તને છૂટ નથી. જ્ઞાનીઓના વચનો યથાર્થ તથ્યો યથાર્થ રૂપે સ્વીકારવા, કોર્ટની અંદર કાયદા મુજબ ન્યાય થાય, અને જે જસ્ટિસ બેઠો છે ને, મુખ્ય ન્યાયાધીશ, એણે કાયદા મુજબ ન્યાય આપવાનો છે. પણ ધેટ ચીફ જસ્ટિસ કેન નોટ એડ ધ લો, હી કેન નોટ એમેન્ડ ધ લો, હી કેન નોટ મેક એની એડિશન ઓર ઓલ્ટરેશન ઇન લો, હી હેઝ ટુ ઇન્ટરપ્રિટ ધ લો. બસ એથી વધારે કાંઈ નહીં. એમ આપણને પરમાત્માના જ્ઞાનીઓના વચનમાં કેટલો અધિકાર છે અર્થઘટનનો, સમજવાનો બસ. અને એ સમજણ વિષમ ન થવી જોઈએ. વિષમ થાય, વિષય કષાયથી જો હોય તો મતિના યોગ હોય તો યોગ અયોગ થઈ જાય. માટે આપણને એમાં કંઈ ઉમેરવાની છૂટ નથી અને એમાંથી કંઈ બાદ કરવાની પણ છૂટ નથી, કેમ કે આ પૂર્ણ જ્ઞાનીઓના વચનો છે. એમણે કહ્યું કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. તો જગતની વિસ્મૃતિ કરવી તો જ સતના ચરણમાં રહેવાશે. પણ જગત સાથે પ્રેમ કરવો છે અને સતના ચરણમાં રહેવું છે, આ બે વસ્તુ બની શકશે નહીં. ભસવું અને લોટ ફાંકવો, આ બે બની શકે નહીં. બે માંથી એક નક્કી કરી લે. જ્ઞાનીઓએ માર્ગને એવો સરસ રીતે વિવેકથી આપણી સામે મૂક્યો છે. માત્ર આત્માની ઉપાસના એ જ જેને મન સર્વસ્વરી છે એવો જગતની અંદર, આ જગત પ્રત્યે જેને વૈરાગ્ય, ઉદાસીન ભાવ અને નિરારંભી છે, આ એનું છેલ્લું સ્ટેજ. મધ્યપાત્રમાં આવ્યો એ જીવ એક અવસ્થાને પ્રાપ્ત કરે છે, એ કે છે નિરારંભી છે. હવે કોઈ નવો આરંભ નથી એને, હવે એને કોઈ સંસારનું નવું મંડાણ નથી. હવે એ કોઈને ઇનોગ્રેશન માટે નહીં બોલાવશે કે તમે અમારા ઉદઘાટન કાર્યક્રમમાં પધારજો, એ હવે નહીં કહે કોઈ. કારણ કે બધા જ આરંભ સમારંભની સમાપ્તિ થઈ ગઈ છે, હવે મારે નવું કાંઈ કરવું નથી. એટલે એને ત્યાં હવે સેલિબ્રેશન બધા બંધ થઈ ગયા. કદાચ થાય તો ક્લોઝિંગ સેરેમની થાય કે અમે અમારું ગ્રીન કાર્ડ સરકારને સોંપી દેવાના છીએ, તમે બધા હાજર રહેજો, તમારી સાક્ષી છે કે જેથી કરીને પાછો હું જોડાઉં નહીં. હું મારું રજીસ્ટ્રેશન સિટીઝનશીપ આ સરકારને પાછી દઉં છું. હું અહીંનું મારું કમઠાણ બધું સંકેલી લઉં છું. હાઉસનું ઉદઘાટન કર્યું ત્યારે તમને બોલાવ્યા હતા, આજે બોલાવું છું કે આ પ્રી ક્લોઝર કરું છું. પ્રી મેચ્યોર ક્લોઝર જેવું કંઈક તમારે ત્યાં હોય છે. બધા પૈસા ચૂકવી દઉં છું, જાઉં છું. આવી સ્થિતિ આવે, જગતની વિસ્મૃતિનો ક્રમ શરૂ થાય જીવનની અંદર, સતના ચરણમાં જવાનો ક્રમ શરૂ થાય. પણ આ ક્રમ શરૂ નથી થયો જ્યાં સુધી ક્લોઝિંગ સેરેમની સંસારમાં, હજી તો આરંભ પ્રારંભ થયા છે. નિરારંભ થવાનું છે, નિર્ગ્રંથ થવાનું છે. આ નિરારંભ જે થવાની પ્રક્રિયા છે એમાં જે આરંભ છે એ બધા સમેટવાના છે. કાલે વાત કરી હતી, સમેટવાના માર્ગે હવે ચાલવાનું છે. અહીંયા તો આપણે બધા સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો છીએ, એટલે આપણને સમેટવાનું સમજવાનું સરસ પડે કે વિરમગામથી ગાડી શરૂ થઈ અમદાવાદ પહોંચ્યા, બરોડા પહોંચ્યા, સુરત પહોંચ્યા, વલસાડ ગયા, દાણો સુધી પહોંચ્યા, ત્યાં સુધી બિસ્તરા આપણે ખોલતા જઈએ, ટિફિનના ડબ્બા ખોલતા જઈએ, પાણીના જગ ખોલતા જઈએ, ઓઢવાના ઉઠતા જઈએ, ઓશિકા ફૂલાવીએ, આરામ કરીએ. પણ દાણું આવી ગયું, હવે પાલઘર આવ્યું. પાલઘર આવ્યા પછી કોઈક ડાયો એમ કહે કે જરાક ઓલા બિસ્તરામાંથી ઓળખ જરાક સાલ આપો, તો ગાંડા થયા છો હવે. હવે તો હમણાં બોરીવલી આવીને ઉભું રહેશે, આપણે ઉતરવાનું છે, સમેટવાનું છે. આપણી ગાડી હવે ડેસ્ટિનેશન સુધી પહોંચી છે, હવે તમે સાલ લાવને, ગોદડું લાવને, ટિફિન ખોલને, એમાંથી થેપલા કાઢને, હવે મારે પાણી પીવું છે, બંધ કરો બધું. એ બધું બરોબર છે, વાંકાનેરથી શરૂ થાય અને દાણું પાલઘર સુધી ચાલે. પણ પાલઘર પછી તો જે સામાન છે એ બધો મંડ સમેટવા, ક્યાં મૂક્યો છે, જગ ક્યાં મૂક્યો છે, થર્મોસ ક્યાં ભૂલાઈ ન જાય, એકાદો પ્યાલો ક્યાં આપ્યો તો, ટુવાલ ક્યાં મૂકી આવ્યો, શું કરીએ છીએ બધું ઘરની અંદર સમેટવાની પ્રક્રિયા. કેટલા મુદ્દા હતા ગણી લે હવે. કારણ શું? હમણાં બોરીવલી આવશે અને આપણે ઉતરવાનું છે. યાત્રાના અમુક સ્ટેજની અંદર હવે બધો જ સામાન સમેટવાનો છે, પાથરવાનો નથી, ફેલાવવાનો નથી, ઉઘાડવાનો નથી. હવે ક્લોઝિંગ સેરેમની બંધ કરવાની છે. આપણને લાગે છે કે આપણા જીવનની યાત્રામાં આ બોરીવલી આવી રહ્યું છે અને પાલઘર આપણે પહોંચ્યા છીએ, આવું લાગે છે. જો લાગતું હોય તો સમેટવાની ક્રિયામાં થવું જોઈએ. જ્ઞાનીઓ કે છે નહીં દેખાય પણ તારા અંદરથી અવાજ આવી રહ્યો છે, અંદરથી અવાજ આવી રહ્યો છે. આપણે ભલે કબૂલ નહીં કરીએ પણ અંદરથી અવાજ આવી રહ્યો છે કે હવે આ બધા વળતા પાણી છે, આ મુસાફરી હવે અંત તરફની છે, હવે મુસાફરી આગળની નથી, હવે પાછા વળવાની છે. ધીસ પાથ ઓફ રિટર્નિંગ, ધીસ ઇઝ નાઉ રિટર્ન જર્ની આફ્ટર 60, અધર એન્ડ ઓફ ધ લાઈફ. એ રિટર્ન જર્ની અંદર પથારા ઓછા કરજે, આરંભ ઓછો કરજે, નિરારંભી થજે, ક્લોઝિંગ સેરેમની કરજે, સંયમ સાધન રાગ કરજે, હવે જગત ઇષ્ટ નથી એવો નિર્ધાર કરજે. અને એ જગત ઇષ્ટ નથી તો જગતની વિસ્મૃતિ કરવાના પ્રયોગની અંદર હવે જઈએ અને સતના ચરણમાં રહેવા માટે પ્રયત્ન પુરુષાર્થ કરીએ. પણ બંને પ્રક્રિયા કરવી પડશે. જગતની વિસ્મૃતિ કર્યા વિના સંતના ચરણમાં જવાશે નહીં, જગતને યથાવત રાખીને સતના ચરણમાં રહેવાશે નહીં. આ રહેવું છે, સદાને માટે રહેવું છે. જેટલું છોડશું એટલું અહીંયા રહી શકીશું. આ ભાવથી આપણા જીવનની આ જે પરમાર્થની ભાવના છે, ત્યાગ વૈરાગ્યની ભાવના છે, એ ઉત્તરોત્તર ચઢતા પરિણામે વધતી રહે, વર્ધમાન થતી રહે. આ વર્ધમાનનું શાસન છે. વર્ધમાનમાં શાસનમાં આપણા ભાવો વર્ધમાન થાય. મહાવીરનો જન્મ થયો, જગતના જીવોના સુખ વધવા લાગ્યા એટલે એનું નામ રાય સિદ્ધાર્થે વર્ધમાન રાખ્યું કે વાહ, આ પુત્રના જન્મ પછી બધા જ લોકોએ આવીને કીધું કે અમારા વેપાર વધતા છે. ખેડૂતો આવીને કે સાહેબ અમારા ખેતરો લચી પડ્યા છે પાકથી. માળીઓ આવીને કે અમારા બગીચાની અંદર પણ કોઈ ફળ ફ્રૂટની વૃદ્ધિ થઈ છે. બસ આ કાળ વર્ધમાનનો થયો. આ વર્ધમાનના શાસનમાં છીએ. આપણા જીવનમાં પણ આ વૈરાગ્ય વધતા પરિણામે આગળ વધે, જીવનની અંદર સાધના વધતા પરિણામે આવે. એને જ્ઞાનીઓ કહે છે આ મધ્ય પાત્રમાં પહોંચેલો એ મહાભાગ્ય છે. મધ્ય પાત્ર મહાભાગ્ય, આ બીજી ભૂમિકામાં આવેલો જીવ મહાભાગ્યશાળી છે. કારણ કે એ ત્રીજીમાં જવાનો જ છે, બીજીમાં આવેલો ત્રીજીમાં જશે જ. આવી પ્રકારનું અભયવચન જ્ઞાની આપે છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.